તારીખ 16/6/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 24 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 16
નાયક ની ધારા પ્રગટ થઈ છે, પણ પર્યાયમાં જે અધુરાશ છે, ચોથા પાંચમા ગુણસ્થાનની ભૂમિકા છે, માટે આવા ભાવ આવે છે. એ પ્રકારનો ભાવ આ ગુણસ્થાનની અંદર આવે તે ગુણસ્થાનની મર્યાદામાં છે એવા પરિણામથી સાધનાને જે શુદ્ધ પર્યાય છે એ હાનિને પ્રાપ્ત થતી નથી. એનાથી તે શુદ્ધ પર્યાયનો ઘાત નહીં થાય એમ કહે છે. કેમ કે આવી જે અશુદ્ધ પર્યાય છે, શુભ રાગ છે મુનિરાજને આહાર દાન દેવાનો, એમાં આશય શું છે? આશય એ છે કે મુનિરાજ છે એ તો જીવંત મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ તો જીવના અરૂપી જીવના અરૂપી શુદ્ધ પરિણામ છે, પણ મુનિરાજ તો મૂર્તિમંત જીન માર્ગ છે, અમૂર્ત જીન માર્ગ એમની પરિણતિ છે અને એ પોતે મૂર્તિમંત જીન માર્ગ છે. એ જીન માર્ગ આ જગતને વિશે સદાય જયવંત રહો, એવો જીન માર્ગ આ જગતને વિશે સદાય જીવંત રહો એવી ભાવનાથી આહાર આપે છે. એટલે પોતાની જે સાધના છે એ સાધનાને અનુરૂપ પરિણામ છે, અને જે શુદ્ધ જીનમાર્ગ છે એની અનુમોદના છે. એની અંદર શું છે? શુદ્ધ જીનમાર્ગ છે એ પણ સ્વરૂપની આરાધના સ્વરૂપ છે, એ પણ સાધના સ્વરૂપ છે, અને એ સાધનાને અનુમોદે છે. પોતે અંદરમાં સાધના સાધે છે અને બહારમાં સાધનાને અનુમોદે છે. તેથી અંદરની સાધનાને કાંઈ પણ હાનિ પહોંચતી નથી. હાનિ તો પહોંચતી નથી, પણ ઉલટાની નિર્મળતામાં વૃદ્ધિગત પણ થાય છે, નિર્મળતા વધે છે. મુનિરાજ તો મોક્ષ માર્ગમાં આગળ ગયા છે. મુનિરાજ છે તો સાધનામાં પોતાથી આગળ ગયેલા છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે અને આહારદાન દેવા પધારે અને પરમાર્થના બે વચનો પણ એમના શ્રી મુખેથી નીકળે તો અમૃત જરે છે. અમૃત જરતું હોય છે અને કોઈ ભાગશાળી જુઓ તો ન્યાલ થઈ જાય, એ સાંભળીને ન્યાલ થઈ જાય. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે, સ્વરૂપની રમણતા કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? રમઝટ બોલાવે છે, લીન થતા થતા સ્વરૂપને રમણતા કરી રહ્યા છે. સર્વસંગ પરિત્યાગી એક આત્મામાં ઝૂલનારા છે. બધું છોડીને આખા જગતથી છૂટા પડીને અંદરમાં ઝૂલનારા છે. આત્મામાંથી બહાર આવે ત્યારે કોઈ વાર શાસ્ત્ર સ્વાધ્યાય પોતે શાસ્ત્ર સ્વાધ્યાય કરે. બહાર આવે જ્યારે કોઈ શાસ્ત્ર એમની પાસે હોય તો એનો સ્વાધ્યાય પણ કરે. કે દ્રવગુણ પર્યાયના વિચાર પણ આવે, એમને સ્વરૂપના વિચાર પણ આવે. એ આજે શુભ ભાવમાં રોકાય છે એટલો શુભ ભાવ એમને બહાર આવે ત્યારે આવે છે. મણિક્ષણમાં અંદર જાય છે, પાછા ક્ષણ માત્રમાં અંદર ડૂબી જાય છે પાછા. એવા મુનિરાજને દેખીને સાધકને બહુ ભાવના થાય છે. એ એવા મુનિરાજને દેખીને થોડી ભાવના થાય છે, ભાવના થાય છે, એમનો લીધો બહુ ભાવના થાય છે. આરતી નો ટાઈમ થાય, જમવાનો બપોરે સમય થાય ત્યારે કોઈ મુનિરાજ પધારે, કોઈ મુનિરાજ પધારે, કોઈ મુનિરાજ પધારે, એ વખતેની ભાવના એકદમ ઉગ્ર થાય છે. અને એના માટે એક કલાક અડધી કલાક મોડા જમે, રાહ જોવે, કોઈ આવી ચડે છે, કોઈ આવી ચડે છે, કોઈ આવી ચડે છે. એમ છ ખંડ ના અધિપતિ, છ ખંડ ના અધિપતિ છે એ મુનિરાજ ની રાહ જોઈને ઉભા રહીએ. પાછા એમ ન કહે, નોકર ને વાત મૂકે, જો કોઈ મુનિ ને આવતા દેખાય તો મને ખબર આપજે, જરા હું અંદર આરામ કરું, મને બોલાવી લેજે, હું વિનંતી કરવા. એમ છ ખંડ નો સાહેબો છે પોતે ઉભો રહે, દરવાજે આવીને પોતે ઉભો રહે, કોઈ માર્ગેથી પધારે છે, રાજમાર્ગથી કોઈ નીકળે છે, અથવા ઉપર ઝરૂખામાં ઉભા રહે, કોઈ દેખાય છે દૂરથી પણ દેખાય છે, કેવી રીતે પોતે પ્રતીક્ષા કરે. ભાવ તો પોતાનો છે ને, નોકરનો ભાવ થોડો છે. નોકરથી તો રાજનો વહીવટ થાય, નોકરથી કઈ ધર્મની આરાધના ને સાધના ન થાય. ઘરનો વહીવટ હોય, રાજનો વહીવટ હોય, એ નોકરથી થાય. પોતાના સ્વરૂપની આરાધના તો પોતાને કરવાની છે, કે નોકર ને થોડી થાય. એમ છ ખંડ નો અધિપતિ તથા 14 રત્ન ને 9 નિધિ જેની પાસે છે, 14 રત્નો એને પ્રગટ થાય છે. એમાં જે આ ચક્ર ચક્રવર્તી છે ને, સુદર્શન ચક્ર પ્રગટ થાય છે. એના ઉપર છોડે ખલાસ, એને છ ખંડ તાબેદારી ન સ્વીકારે, એની પાસે આવું હથિયાર છે, શિરચ્છેદ કરીને પાછો આવે. અને નવ નિધિ એટલે પૂરી સંપત્તિ, 14 રત્ન અને નવ નિધિ એટલે પૂરેપૂરી સંપત્તિ, કોઈ સંપત્તિમાં બાકી નહીં, જેની પાસે છે એવા ચક્રવર્તી પોતે આહારદાનની ભાવના ભાવે છે. કોઈ મુનિરાજ પધારે, કોઈ મુનિરાજ પધારે, કોઈ મુનિરાજ પધારે ભાવના ભાવે છે. અને મુનિરાજ આંગણે પધારતા મારા આંગણે કલ્પવૃક્ષ ફળ્યું છે, ભાવના વધી જાય છે. સાક્ષાત મુનિરાજ પધારે ત્યારે એની ભાવના ખૂબ વધી જાય છે, એવી ભાવના તેને આવે છે. શુભ ભાવમાં દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ હોય છે, એમાં શુભ ભાવમાં દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પણ હોય છે. અને અંતરમાં શુદ્ધાત્મા ભગવાન જેવો છે એની શ્રદ્ધા પણ હોય છે, મારું સ્વરૂપ સાક્ષાત શિવ પરમાત્મા છે એવી શ્રદ્ધા પણ હોય છે. બંને સાથે છે, બે પ્રકારના પરિણામ એમને સાથે હોય છે, એમાં કઈ વાંધો આવતો નથી. કેમ કે અપેક્ષા જુદી જુદી છે, એક પર્યાય અપેક્ષા છે, એક સરળ અપેક્ષા છે, બંને પરિણામો સાથે હોય છે. જ્ઞાનીને પર્યાયમાં અધુરાશ છે, એટલે દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ આવ્યા વગર રહેતી નથી. પરિણામ તો બહાર જશે પણ એ કઈ હલકી કોટી ના નહીં થાય, એને દુર્ની ભક્તિ આવશે. ધન્ય મુનિ દશા, આવી જે દશા છે તે ધન્ય છે. મુરલી તો બહુ ભક્તિ કરતા, મુનિરાજ ની માતા ને ત્યારે બહુ ભક્તિ કરતા. ધન્ય અવતાર, ધન્ય મુનિ દશા. એને આવી મુનિ દશા અંગીકાર કરી કે ધન્ય છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ પણ એવી દશાની ભાવના ભાવે છે. મને પણ આવી દશા હોય, બહુમાન કરે છે. એનો અર્થ શું થાય કે મને પણ આવી દશા પ્રગટ થાવ. એમ ભરત ચક્રવર્તીને ભાવના આવે છે. એને પર્યાયમાં દાસત્વ છે કે હું તો મુનિરાજનો દાસ છું. મુનિરાજ મળે તો એવી ભાવ એવો ભાવે હું તો એમને ચરણરત છું. એ મુનિ ચરણ જ્યાં ધીરે જગમે તીરથ આવે છે કે નહીં. સો રજ મસ્ત ચડો ઉદર માગે બુદરદાસ છે, પદ છે. સમ્યક દ્રષ્ટિ હોય તો એની ચરણ રજ માથે ચડાવે. એને પર્યાયમાં દાસત્વ છે કે હું તો મુનિરાજ નો દાસ છું, દેવશાસ્ત્ર ગુરુ નો દાસ છું. જે મારાથી ગુણમાં મોટા છે તે બધાનો હું દાસ છું. ઠીક, જેટલા ગુણવાન છે બધાનો હું દાસ છું, ગુણો નો દાસ છું. અને એને જ ગુણ પ્રગટ થાય. ગુણોનું દાસત્વ પ્રગટે એને ગુણ પ્રગટ થયા વિના. આમ છે પરિણામનું વિજ્ઞાન છે. ગુણોના દાસત્વમાં ગુણોનો પરમ આદર છે. એ આદર કરે એને એ ગુણ પ્રગટે, સીધી વાત છે. હું દ્રવ્ય અપેક્ષાએ ભગવાન પ્રભુ છું, પણ પર્યાયમાં પામર છું. મારું સ્વરૂપ સિદ્ધ પરમાત્મા જેવું છે, પણ અવસ્થામાં હજી હું પામર છું. ક્યાં મુનિ દશા અને ક્યાં મારી દશા, લાંબુ છેટું છે. મેઘ દ્રષ્ટિ હોવા છતાં શું જોવે છે, બહુ લાંબુ છેટું છે. જેવી તેવી વાત નથી. એમ પોતે પામર પણ માને છે, પામર પણ માને છે, પામર પણ સ્વીકારે છે, અને ઘણી ભક્તિ કરે છે. ઘણી ભક્તિ કરે, થોડી નહીં, બહુ ભક્તિ કરે. પર્યાયમાં હું તો મુનિનો દાસ છું, પર્યાયમાં દાસત્વ પણ, અને દ્રવ્ય અપેક્ષાએ હું ભગવાન છું. તેમ બંને જાતની પરિણતિ છે. એક પર્યાયમાં બે પરિણતિ છે. એક બાજુ સિદ્ધ સિદ્ધ સ્વરૂપે છું, બીજી બાજુ પામર. અને બે હકીકત છે. પછી બે માંથી એક કલ્પના નથી, બંને હકીકત છે. શ્રદ્ધામાં હું દ્રવ્ય શુદ્ધ છું એમ વિશ્વાસ છે, અને પર્યાયમાં અશુદ્ધતા છે તેનું જ્ઞાન છે. સ્વરૂપનું પણ જ્ઞાન છે, પર્યાયની અશુદ્ધતાનું પણ જ્ઞાન છે. પણ શ્રદ્ધા છે એ પર્યાયને કબૂલતી. તેથી સમ્યક દ્રષ્ટિને ભાવના હોય છે કે ક્યારે હું મુનિ પણ અંગીકાર કરું. સમ્યક દ્રષ્ટિને ભાવના હોય છે કે આવું મુનિ પણ મને ક્યારે પ્રગટે, અને એના માટે પોતે પ્રયત્નશીલ હોય છે, ઉદ્યમશીલ હોય છે. મોક્ષ જો કોઈ પ્રશ્ન કર્યો ને કે શું પર્યાય નું જ્ઞાન કરતા પર્યાયની પામરતાનું જ્ઞાન કરતા ધ્યેયમાં શિથિલતા એટલે હું સિદ્ધ સિદ્ધ સ્વરૂપું છું એ પરિણામમાં ઢીલાપણું નહીં આવી જાય, શિથિલપણું નહીં આવી જાય, કેમ કે બે વિરુદ્ધ છે ને. આમ પોતાના પિતા પાસે પોતે પુત્ર તરીકેનો વ્યવહાર કરે ત્યારે એના પુત્ર સંબંધી નો ભાવ એમાં ફેરફાર થઈ જાય કે એનો જે પુત્ર છે એનો પોતે બાપ છે એ ઢીલું પડી જાય કઈ. એ વાત સ્થાને છે, એ વાત સ્થાને છે, પોતાના સ્થાનમાં જ પરિણામ આવે તો જુદી વાત છે. અને એક બાજુ પિતા બેઠા હોય ને એક બાજુ પુત્ર બેઠા હોય તો બે ભાવ અરે આવે કે ન આવે એમાં કઈ વાંધો પડી જાય? કઈ વાંધો નથી, ઉત્તર આપ્યો છે. પર્યાયનું જ્ઞાન કરતા જરા પણ શિથિલતા આવતી નથી, ચોખ્ખો જવાબ આપ્યો છે. પોતાની પર્યાયનું પામરતાનું જ્ઞાન કરતા ધ્યેયમાં હું સિદ્ધ સ્વરૂપ છું એમાં રંજ માત્ર પણ શિથિલતા આવતી નથી. સવાલ જ ઉભા થશે, જેવું દ્રવ છે એવી શ્રદ્ધા હોય ત્યાં શિથિલતા આવતી, જરાય શિથિલતા ના આવે. શ્રદ્ધાની નાયકની પરિણતિ ચાલુ છે, શ્રદ્ધાની નાયકની દ્રવ્ય હું નાયક છું તે પરિણતિ ચાલુ છે, બરાબર ચાલુ છે. પરિણામ પરિણતિમાં કાંઈ ફેર પડતો ચાલુ જ રહીએ છે. પણ જે નિરાજનું દાસત્વ ભક્તિ ભાવે આવે છે એ મુનિરાજના સ્વરૂપનું જ્ઞાન છે એને, કે આ અંતરમાં નિજ સિદ્ધ પદને સાધી રહ્યા છે એટલે એની ભક્તિ એટલે એમની સાધનાની અનુમોદના છે. એ જે અંતરમાં પોતાના સિદ્ધ પદને સાધી રહ્યા છે એ સાધનાની ભક્તિ એટલે એ સાધનાની અનુમોદના છે. મેળ પીડ્યો કે ન પીડ્યો, અંદરમાં પોતાને પણ એવી જ સાધના છે સિદ્ધ પદને, અને બારમાં એવી સાધના પોતા કરતા વિશેષ કરે છે, વધારે સારી કરે છે, એની અનુમોદના કરે છે. બધું એક જ લાઈન છે, બીજું ક્યાં થઈ ગયું? કઈ જુદું પડતો નથી. આત્માની ભક્તિ છે, પોતાના સ્વરૂપની ભક્તિ છે. એ તો ગણધરદેવ પોતે પંચ પરમેશ્વરીને નમસ્કાર મંત્ર બોલે છે કે નહીં તો જ્ઞાનમાં શું હશે? કે એ પંચ પરમેશ્વરીઓ સ્વરૂપને વળગેલા છે, હું પણ સ્વરૂપને વળગેલો છું, અંદરમાં હું એને નમું છું ને બારમાં પણ એને જ નમું છું, આમાં અંદર ને બાર મારે ક્યાં ફેર છે? એમ કે છે બીજી વાત કઈ એની અંદર આવતી કોઈ વિરુદ્ધપણું આવતું જ નથી ને. પછી વિરુદ્ધપણું આવે તો કઈક તકલીફ થાય ને, શિથિલતા આવે ને, વિરુદ્ધપણું આવતું જ નથી એમ કે છે. અંદરમાં જ્ઞાયિક પરિણતિ ચાલુ છે, પર્યાયમાં દાસત્વ હોય છે, તે બંને સાથે રહે છે અને અંદરથી એને ભેર છે. એ બંને વાતનો અંદરમાં ભેર છે, જરૂરતા નથી એમાં જરા પણ ફેર આવતો, ભેર છે માટે ફેર નથી આવતો. પર્યાયમાં દાસત્વ માને છે તેમાં પણ ફેર આવતો નથી, હું સિદ્ધ સ્વરૂપ છું એમ લઈ એમાં પર્યાયના દાસત્વમાં પણ ફેર આવતો એવી જ ભક્તિ કરે. પણ બાલ તીર્થંકર જન્મ થાય, શરીર ની બાળ અવસ્થા છે, આત્મા ની કઈ બાળ અવસ્થા નથી, શરીર ની બાળ અવસ્થા. સમ્યક દ્રષ્ટિ સ્વધર્મ ઇન્દ્ર પગે ઘૂઘરા બાંધીને નાચે એની અંદર માં હું સિદ્ધ સ્વરૂપ છું એમ છે. બાર માં બાલ તીર્થંકર ને જોઈને નાચ કરે, એને બાળક સ્વરૂપે નથી જોતા, એને જગતગુરુ તરીકે જોવે છે. ભાવી નહીં થી એને જગતગુરુ તરીકે જોવે છે. ખૂબ ભક્તિ આવે છે, ઘણી ભક્તિ. પોતે દ્રવ્ય પ્રભુત્વ માન્યું છે એમાં પણ ફેર નથી આવતો. જે દ્રવ્ય પ્રભુત્વ માન્યું છે એમાં પણ ફેર આવતો નથી, ને દાસત્વ જે પરિણામ આવે છે એમાં પણ ફેર નથી આવતો. દાસત્વ માં જરાય ઓછું દાસત્વ નથી, ઠીક. દ્રવ્ય સિદ્ધ સ્વરૂપી છો, સમાન નહીં, સિદ્ધ સ્વરૂપી છો. બતાવવા માટે, દેખાડવા માટે સિદ્ધ સમાન કહેવાય, સિદ્ધ સ્વરૂપે છો. બંને પરિણામો પોતાનો ફરજ બજાવે છે, પોતાની ફરજ પૂરી ફરજ બજાવે, અધૂરી નો બજાવે. પૂરેપૂરી અર્પણતા છે, અને અંદર પ્રભુત્વ માં પણ જરાય મોળપ નથી આપતી, એમાંથી એક જગ્યાએ ફેર પડે. ઉત્તર આપ્યો છે, પોતાના ગુરુ ને જોવે ત્યારે એવું દાસકો અંદર માં પોતે સિદ્ધ સ્વરૂપે છે, બાર માં ગુરુદેવ નું દાસકો કેવું છે. તે પૂરેપૂરી ભક્તિ કરે છે, અધૂરી ભક્તિ કરતા નથી. આમ તો પૂરેપૂરી ભક્તિ ભગવાનની થાય, પણ મુનિરાજ હોય તો એની પણ પૂરેપૂરી ભક્તિ કરે, અધૂરી કરે એને પણ ભગવાન સ્વરૂપે જોવે છે. એ પણ અલ્પકાળમાં કેવળ જ્ઞાન લેનારા છે, કેવળ જ્ઞાન લેવા નીકળી પડ્યા છે જગત ને છોડીને, અને અલ્પકાળમાં કેવળ જ્ઞાન લેવાના છે એની પોતાને ખાતરી છે, અને ભગવાન સ્વરૂપે જ જોવે છે. હાલતા ચાલતા સિદ્ધ મુનિ તરીકે નથી જોતા, સિદ્ધ તરીકે જોવે. મોક્ષ તત્વ છે ને, મોક્ષ તત્વ છે, સાક્ષાત મોક્ષ છે એનો. તેરમા ચૌદમા ગુણસ્થાને, તેરમા ને ચૌદમા ને સિદ્ધાલયમાં જે પરમાત્મા છે એની ભક્તિ એના પ્રમાણમાં કરો તમે. પછી મુનિરાજ ની ભક્તિ છઠ્ઠા સાતમા ગુણસ્થાનના પ્રમાણમાં કરો, અને સમય દ્રષ્ટિ ની ભક્તિ આ પ્રમાણમાં કરો. જરા સમતોલ પણ રાખો. જો આમાં તમે આગુ પાછું કરશો તો ગ્રહિત મિથ્યાત્વ તમને થઈ જશે. ભક્તિ કોઈ દિવસ અધૂરી હોય શકે ને, અધૂરી હોય તો એને ભક્તિ કહેવાય. કહેવાય, ભક્તિના સ્વરૂપ ને સમજ્યા નથી, ભક્તિના સ્વરૂપ ને એ સમજ્યા નથી. બુદ્ધિ લડાવે ત્યારે એમના બીજા બુદ્ધિ વાળા હોય ને, બુદ્ધિ થી આગળ વધનારા એને ફીટ બેસી જાય. મારે બુદ્ધિ લગાવી છે, ચૌદમાં ગુણ તેરમાં ગુણ સ્થાને એના પ્રમાણ માં આપણે ભક્તિ કરવી જોઈએ. છઠ્ઠા સાતમા માં એના પ્રમાણ માં જોખી જોખી ને ચોથા ગુણ સ્થાને એના પ્રમાણ વાત પર ન્યાય ને વ્યાજબી કરે છે એમ લાગે. ભક્તિ નું સ્વરૂપ કહેનાર ને ખબર છે તો સાંભળનાર ને ખબર હોય ક્યાં છે? ચાલે છે પેલા મૂકે છે ભગવાન ને પાછળ રાખ્યા છે. એ એમ સૂચવે છે કે સત્પુરુષ ની ભક્તિ પેલા હોય છે, એમાં સંકેત છે એ વાત, એમાં એ વાતનો સંકેત છે કે સત્પુરુષ ની ભક્તિ પ્રથમ એ ભક્તિ નું નિદાન છે, એ યથાર્થ ભક્તિ છે. 223 પત્ર માં એ વાત છે. ધ્યાત્મ બળ વિશેષ, તેનો ભક્તિભાવ પણ વિશેષ, આ બે સાથે ચાલે છે, પેરેલલ ચાલે છે સાથે, અને એ યથાર્થતાનું સૂચક છે, એ યથાર્થતાનું સૂચક છે. નિયમસારમાં કેવી ભક્તિ કરી છે જોવા, કેટલી ભક્તિ કરે. મુમુક્ષુ પાછા પ્રશ્ન કર્યો છે કે પર્યાયને બહુ યાદ કરવા જઈએ તો અંદર દ્રષ્ટિ મંદ પડી જાય એવું ન બને? બહુ પર્યાયને યાદ કરીએ લક્ષમાં ઉપયોગમાં આવે તો કઈ દ્રષ્ટિ મંદ પડી જાય એવું ન બને? મેં શ્રી કે જરા પણ એવું બનતું નથી, ત્યાં પણ એમ કીધું જરા પણ એવું બનતું નથી. સાધકને પર્યાય પણ ખ્યાલમાં છે અને દ્રય પણ ખ્યાલમાં છે, તે બંનેને ખ્યાલમાં રાખીને જે વખતે જે જાતનો રાગ આવે છે તેમાં જુદો રહે છે. બંનેનો વિકલ્પ આવે બંને વખતે જુદો રહે છે. પર્યાયમાં જે પ્રશસ્ત રાગ આવે છે તેમાં ભક્તિ આવે છે, પણ પોતે ભેદ જ્ઞાનથી જુદો રહે છે. દ્રષ્ટિનું જોર બરાબર ટકી રહે છે, એમાં ફેર પડતો નથી. વેપારી ગ્રાહક આવે ત્યારે 5-5-50 રૂપિયા ખર્ચી નાખે એની ભાઈ જેવો ગ્રાહક, એને જે કમાણી કરાવતો એની પાછળ રૂપિયા ખર્ચી નાખે તો એમાં એની કમાવાની દ્રષ્ટિ ઢીલી પડી જાય અને ઉલટાની મજબૂત છે. સમજે એવી વાત છે. પાછો પ્રશ્ન કર્યો છે કે શું રાગ થી જુદો રહીને તેનો બરાબર જ્ઞાન કરે છે? ઉત્તર, કે રાગ થી જુદો રહીને તેનું જ્ઞાન કરે છે અને ભક્તિ પણ આવે છે, બંને સાથે હોય છે. જ્ઞાન અને રાગ બંને સાથે હોય છે. એકલું જ્ઞાન કરે છે એમ નથી, એકલું જ્ઞાન કરે છે એમ નથી, ભક્તિ પણ સાથે હોય છે, ભક્તિ પણ આવે છે. ચક્રવર્તી રાજા પોતે ભાવના ભાવે છે અને પોતે આહાર આપે છે, માણસોને હુકમ કરે એમ નહીં, લ્યો લીધું છે. મને તો એમ વાંચ્યું નથી, એમ જ વિચાર આવ્યો હતો કે જ્યારે આહારદાનનો વખત થાય ત્યારે પ્રતીક્ષા કરે ત્યારે શું કરતા છે? એને ત્યાં તો એને ત્યાં એક હોલ ને 100 દરવાજા હોય ને તો 100-100 દરવાજે 100-100 અનુચર ઊભા હોય. મુખ્ય દરવાજે 5-25 જણા હોય એમ નહીં, 100 ગેટો તો 100-100 જગ્યાએ 100-100 અનુચરો હોય અને એકથી વધારે પણ હોય. પોતે દરવાજે આવીને ઉભા રહે, ઓલા ને કહે કે તું અહીંયા ઊભો છું જરાક મુનિ નીકળે ધ્યાન રાખજે. એનું કારણ કે એને તો ભક્તિ નથી, તું મુનિ નીકળે ને એ ભૂલી જાય શું કરે? કોનું જાય એમાં? પોતાનું જાય. એવી બેદરકારી ભક્તિ વાળા રાખતા પૂરી કાળજી હોય છે એમ. એટલે એમ આવ્યું, એમ જ આવ્યું હતું, એમને કહી દીધું છું પાછું એ વાત કે માણસોને હુકમ કરે એમ નહીં, પોતે સ્વયં એવી ભાવના ભાવે છે, સ્વયં એવી ભાવના આવે છે પોતાને, અને વતન પણ એવું થાય છે. નિશ્ચય વ્યવહારની સંધિ છે તે બંને કેમ સાથે રહેતા હશે એમ અટપટું લાગે, પણ તે બંને પરિણતિમાં સાથે રહે છે. અટપટી વાત લાગે પણ બંને પરિણતિમાં સાથે રહે છે. અને અંદરથી જુઓ તો અટપટું કાંઈ છે, ઉપર ઉપરથી અટપટું લાગે, અંદરથી તો એક જ વાત છે. એ સાધનાની જ અનુમોદના છે. એની હા એમ વિશેષ હતું, એનું કારણ હતું પોતાની યોગ્યતા પણ વિશેષ. હા બરાબર, કે પર્યાય અપેક્ષાએ 100% દાસત્વ સ્વીકારે, અને પાછું દ્રવ્ય અપેક્ષાએ 100% પરમાત્મા છું તેમ પણ સ્વીકારે. એ તો સીધી વાત છે, પોતાના દીકરાનો બાપ હોય 100% છે કે 99% છે, અને પોતાના બાપનો દીકરો હોય 100% છે કે 99% છે, બેમાં હોય 100% જ હોય ને. જેટલા સંબંધ છે બધા 100% છે. આ તો બે સંબંધની વાત કરી, પણ જેટલા સંબંધ છે એટલા. અને 5 દીકરા હોય તો 5 નો બાપ હોય 100% છે કે 20-20% છે, એનું તો સંબંધ તો 100% જ હોય ને. જે ભાઈ એમાં બધી ટકાવારી શું હોય એમાં? હા 100% દાસત્વ અને 100% પરમાત્મા પણ બંને સ્વીકારે છે, અને ભેદ જ્ઞાનની ધારા ચાલે છે. ઉપયોગ માટે કાર્ય કરે છે અને પરિણતિ જોરદાર. અધ્યાત્મની પરિણતિનું બળ જોરદાર જ વર્તે એમ જ હોય.